એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગુજરાતી ઓડિયો બુક્સ.
એકત્ર ફાઉન્ડેશનમાં ગુજરાતી પ્રવાસ નિબંધ સંપદા એ પુસ્તકના નિબંધોના પઠનના આ કાર્યક્રમમાં હું રમણ સોની મારા પોતાના એક નિબંધનું હવે પઠન કરીશ. હું ઘણા વર્ષો પહેલાં ચેક રિપબ્લિકના પ્રાગ નગરમાં ભારતીય સાહિત્ય અકાદમીના નિમંત્રણથી થોડાક દિવસના પ્રવાસે ગયો હતો અને પછી એનું એક પુસ્તક કરેલું, વલ્તાવાને કિનારે. વલ્તાવા ત્યાંની બહુ જાણીતી નદી છે. એમાંથી એક પ્રકરણ હું તમારી સામે વાંચીશ. ચિત્રદર્શનો અને પ્રાગ દુર્ગ. હા, કાર્યક્રમમાં તો માત્ર એક સવાર સામે જ નોંધેલું હતું, ટૂર વિથ ઇંગ્લિશ સ્પીકિંગ ગાઈડ. કાફકા નિવાસની મુલાકાત તો કાર્યક્રમ બહારની હતી. સમયમાં છીંડું પાડીને અમે કાફકા નિવાસમાં ગયેલા, પણ આ કાર્યક્રમ તો કાયદેસરનો હતો, આયોજકોએ ગોઠવેલો હતો. એટલે અમારે જવાનું હતું નેશનલ ગેલેરીમાંનું ચિત્ર પ્રદર્શન જોવા અને વિશ્વવિખ્યાત ઐતિહાસિક પ્રાગ દુર્ગ જોવા માટે. હોટેલથી બહુ દૂર ન હતા આ પ્રવાસ સ્થાનકો, અને વળી બિલકુલ પાસ પાસે, લગભગ એક જ પરિસરમાં ટેરેઝા અને ક્વેટા એ બંને માર્ગદર્શકો અમારી સાથે હતા એ ખુશનુમા સવારે. ચિત્ર પ્રદર્શન ઘણું સરસ હતું. મોટેભાગે એક જ વસ્તુ વિશે, એટલે કે થીમ પર હતું, 17મી સદીના ડચ પેઇન્ટિંગ્સ. અમારા માર્ગદર્શિકા બધું બતાવતા હતા અને એનું વર્ણન કરતા હતા. શરૂઆતમાં જોકે એથી થોડીક વધુ સ્પષ્ટતા થઈ, પરંતુ આ ચિત્રો, એની નીચેની નોંધો, એની પાસેની વર્ણન તકતીઓ સ્વયં સ્પષ્ટ હતા. અમે જોતા ગયા. એક ચિત્રમાં 15ની વયની એક છોકરી હતી. એના હાથ મોજા એના લગ્ન થવાના છે એના સંકેતરૂપ હતા. ભરાવદાર પણ કુમાશ ભર્યો એનો ગુલાબી ચહેરો, પણ કિશોરીને લાગે યુવતી જ લાગે, બિલકુલ લગ્નોત્સુકા. એનું વસ્ત્ર પરિધાન પણ એને પુખ્ત બતાવતું હતું. 17મી સદીના ચિત્રકારે યુવતીની બોલતી આંખો સમેત ઘણી ઝીણવટો આલેખી હતી. એનો ઘણો આનંદ થયો. માર્ગદર્શકે એમને બતાવ્યું અને હવે આ નવપરિણીતા, એ જ ચિત્રકારનું, એ જ યુવતીનું આ બીજું ચિત્ર. પહેરવેશના ઠસ્સાથી પણ એ જાજરમાન લાગતી હતી. એની બાજુનું ચિત્ર હતું એ યુવતીના વરરાજાનું, સુડોળ માંસલ સોહામણો યુવક. અત્યંત લાક્ષણિક ડચ પેઇન્ટિંગ હતું આ. તકતીઓમાં સમયના, સંસ્કૃતિના ટૂંકા નિર્દેશો હતા. સમયને અભાવે બધી તકતીઓ કંઈ વાંચી ન શકાય. વળી ચિત્રો જ એટલા આકર્ષક હતા અને આસ્વાદ્ય હતા કે અમને બહુ જ્ઞાનવર્ધનનો ઉત્સાહ ન હતો. સંદર્ભ પામવા પૂરતું લખાણ જોઈ દીધું. અમે અમારા કેમેરા ચલાવ્યા, પણ કાચની ફ્રેમને લીધે ચિત્રોના સરખા ફોટોગ્રાફ આવતા ન હતા. ફ્લેશ થતાં જ અજવાળાના ધબ્બા આવી જતા હતા. વળી પાછા અમે ને અમારા કેમેરા પણ શીખાઉ જ હતા ને, છતાં ચિત્રો એટલા બધા લોભામણા હતા કે અમે ચાંપો દબાવી રાખી, થોડાક સારા પરિણામો આવ્યા ખરા. પહેલા ખંડમાં આવા વ્યક્તિચિત્રો હતા, સ્ત્રી પુરુષના અલગ અલગ, અને કેટલાક યુગલ ચિત્રો. એક યુવક હતો, મુઠ્ઠી બરાબર ભીડેલી, હાથ કોણીએથી ઉપર વાળેલો, એના ઉપસેલા સ્કંદ પર હતા બાજુબંધ, ખુલ્લી છાતીવાળું સુઘડ પુષ્ટ એનું શરીર, એના વાંકડિયા વાળ અને એનો પ્રભાવક ચહેરો. એ યુવક બિલકુલ આપણા અર્જુન જેવો વીર પુરુષ લાગ્યો. નીચે મેં વાંચ્યું, ઈસવીસન 1660. અર્જુન કરતાં તો ઘણો અર્વાચીન હમણાંનો ગણાય, પણ આપણને એ પ્રાચીન વીર અર્જુનની યાદ અપાવે એવું આબેહૂબ હતું આ પેઇન્ટિંગ. મને થયું કે આપણા શિલ્પો અને ચિત્રોમાં અર્જુન ક્યારે મૂર્તિમંત કરાયો હશે, 17મી સદીમાં કે પછી, ખબર નહીં, એ તો એના જાણકારો જ કહી શકે. બીજા થોડાક લોભામણા ચિત્રો મનમાં રહી ગયા છે. યંગ લેડી ઓન બાલ્કની, પોર્ટ્રેટ ઓફ ધ આર્ટિસ્ટ વાઇફ, એટલે કે ચિત્રકારની પત્નીનું પોર્ટ્રેટ બાલ્કનીની બહાર મંડાયેલી એની આંખો, અને સામે દૂર સુધીનું એક ભૂદ્રશ્ય. બાલ્કની આગળ ઊભેલી એ યુવતીની કમનીયતા નયનરમ્ય હતી. એને જોઈને મારા મનમાં તો યુદ્ધે ગયેલા અને હવે પાછા ફરનારા પતિની પ્રતીક્ષા કરતી કોઈ રજપૂતાણી જ સજ્જ ઝબકી ગઈ. હાથમાં રસભર્યો વાળકો ધારણ કરેલી આ પુષ્ટસ્તના કળાકાર પત્નીનું પોર્ટ્રેટ પણ સર્જકતાની ઘણી ઝીણવટોવાળું લાગ્યું. વિષય ખૂબ રોમાંચક હતો એટલે મનમાં ઉગી નીકળી ઉમાશંકરની આ પંક્તિઓ, સખી મેં કલ્પિતી પ્રથમ કવિતાના ઉદયશી. બીજા ખંડોમાં મોટા દ્રશ્યો હતા, એના ચિત્રો હતા. એમને ઘટના ચિત્રો કે પ્રસંગ ચિત્રો કહેવાય. એક સેન્ટ ઓગસ્ટાઇનનું ભાવવાહી ચિત્ર હતું, વળી એક બૃહદ દ્રશ્યનું ચિત્ર હતું મેડિકલ કોલેજમાં શસ્ત્રક્રિયા સર્જરી. લગભગ અડધી દિવાલને વ્યાપતું આ ચિત્ર વિગતની પસંદગી, ભાવ અને ક્રિયાના આલેખનની રીતે તો સરસ હતું જ, પણ છાયા પ્રકાશને, લાઇટ એન્ડ શેડને ઉપસાવતું જે રંગ સંયોજન એમાં હતું એ મને ઘણું સ્પર્શી ગયું. હું ચિત્રો માણતો ગયો. આ ચિત્ર દીર્ઘામાં છત પરના ચિત્રાલેખનો પણ પ્રભાવક હતા. ગેલેરીમાં વસ્તુ વિષય પરના ચિત્રો તો કદાચ બદલાતા રહેતા હશે, પણ આ છત પરના ચિત્રો આ નેશનલ ગેલેરીની કાયમી ઓળખાણ હશે કદાચ. ઉજ્જવળ આકર્ષક રંગો અને સૂક્ષ્મ ભાતો, છત પરના એ ચિત્રોનો ઘણો મોટો વિશેષ લાગ્યો મને. હવે દાદર ઉતરતા કેમેરામાં ખેંચી રહેવાનું મન થાય એવા ભીંતમાં જ ઉપસાવેલા પોર્સેલિનના થોડાક ચિત્રો અને શિલ્પો હતા. અહીં ગ્લેર નડતી ન હતી એટલે અમને કેમેરા ચલાવવાની મજા પડી ગઈ. અને હવે નેશનલ ગેલેરીમાંથી બહાર નીકળતા જ સામે હતો પ્રાગ કેસલ, આપણે કહીશું પ્રાગ દુર્ગ, દુનિયાભરના ઉત્તમ પ્રવાસ સ્થાનકોમાંનું એક, પ્રાગની એક આગવી ઓળખ. પરંતુ બહારનો આ દુર્ગ પરિસર પણ કંઈ ઓછો સુંદર ન હતો. નેશનલ ગેલેરીમાંથી બહાર આવીને એ વિશાળ ચોકમાં અમે થોભ્યા, કારણ કે દુર્ગ પ્રવેશ માટે થોડીક રાહ જોવી પડે એમ હતું. આ વિશાળ ચોક એક મોટા દ્રશ્યને ઉપસાવતો હતો. ડાબી તરફ દુર્ગનું પ્રાચીન સ્થાપત્ય હતું, એની સામે કેટલાક ભવનો એ પછીના સમયોના, એટલે કે પ્રાચીન અને અર્વાચીન સ્થાપત્યોની જાણે કે જુગલબંદી હતી, પણ એ વૈવિધ્યમાં પણ એક પૂરી સંવાદિતા હતી. આ પ્રાગ સ્થાપત્યકલા પરંપરાની આ જ એક ખાસિયત હતી જે અમને ત્યાંના યુનિવર્સિટી ભવનોમાં પણ દેખાયેલી. પ્રાચીન શૈલીના સ્વીકાર્ય અંશો લઈને નવી કલ્પના, નવી તજ્ઞતા જાણે સંયોજિત કરેલી હતી એ લોકોએ. જમણી તરફ એક ઊંચો સરસ લેમ્પપોસ્ટ હતો. ગુજરાતીમાં શું કહીશું લેમ્પપોસ્ટને, દીવા સ્તંભ કે દીપ સ્તંભ. પ્રાગમાં અમે જે થોડું હરાફર્યા એમાં નાના મોટા લેમ્પપોસ્ટ નજરે પડેલા. એક તો પેલા યુનિવર્સિટી ભવનના પ્રવેશદ્વારે જ હતો, પરંતુ દુર્ગ પરિસરનો આ દીપ સ્તંભ એમાં સૌથી ભવ્ય અને સૌથી સુંદર, દુર્ગની સામે શોભે એવી ગરવીલી ઉન્નતતાથી એ ઊભો હતો. એની ટોચ આગળ ચારે દિશામાં દીપ ચતુષ્ક, ચાર દીવાઓ. આ દીવા સંપુટને ફાનસ કહેવાય, વાત તો એની એ જ છે, પણ શબ્દો બદલાતા જ કદાચ આપણું મોં બગડી જાય, આપણી મજા મારી જાય, રચાયેલું દ્રશ્ય છિંદ બની જાય, એટલે આપણે આ દીપ ચતુષ્ક જ કહીશું એને. નીચેથી ઉપર પેલા દીપ ચતુષ્ક સુધીના મજબૂત લોહસ્તંભ પર કેવું કમનીય નકશીકામ કરેલું હતું અને કલાત્મક વળાંકોવાળી ભાતો હતી. આખો પરિસર પ્રવાસીઓથી ખીચોખીચ હતો. અમારા જેવા જ બધા ઉત્કંઠાવાળા, ઉદગ્રીવ, ઉત્સુકો. શનિવારની સવાર હતી એટલે રજાનો દિવસ હતો, એ કારણે થોડાક પ્રાગવાસીઓ પણ હશે આ જૂથમાં. એ બધા જ અમારી જેમ પ્રતીક્ષારત હતા. એક યુવાન પિતાએ પોતાના 5-7 વર્ષના બાળકને ખભે બેસાડી દીધેલો સૈનિકોની ફ્લેગ માર્ચ જોવા માટે. એટલે તાજમહાલ હોય કે પ્રાગ મહાલ, પ્રવાસી વૃંદની ઝલક તો બધે એક સરખી, અહીં હોય કે ત્યાં, કુતૂહલ ઘેર્યા મનુષ્યોવાળી. હવે પ્રવેશ માર્ગ ખુલ્યો. દુર્ગ વિશે આ પૂર્વે વાંચેલું જાણેલું મનમાં પસાર થઈ ગયું. બોહેમિયાના રાજવીઓનો 9મી સદીને અંતે રચાયેલો આ દુર્ગ એ પછી રોમન શહેનશાહોનું, ચેકોસ્લોવાકિયાના પ્રમુખોનું અને છેવટે આજના ચેક પ્રજાસત્તાકના પ્રમુખોનું સત્તાવાર નિવાસસ્થાન રહ્યો. પણ એની વચ્ચે ઈસવીસન 1514ની આગમાં આ દુર્ગનો કેટલોક ભાગ વિનાશ પામ્યો. 17મી સદીના આરંભે થયેલા બોહેમિયન બળવામાં આ દુર્ગ ઠીક ઠીક ધ્વસ્ત થયો. એ જ સદીના ઉત્તરાર્ધમાં પ્રાગ યુદ્ધ દરમિયાન સ્વીડિશ સૈનિકોએ એમની ઘણી કિંમતી ચીજો લૂંટી લીધી હતી અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તો નાજી સત્તાધીશોએ એમાં પગદંડો જમાવ્યો હતો. આટલો બધો કચરાયો હોવા છતાં આ દુર્ગ ફરી ફરીને ઊભો થતો જ રહ્યો. 19મી સદીના મધ્યાંતરે એના ધ્વસ્ત અંશોનો ઉદ્ધાર થયો એની નવરચનાથી. 10મી સદીમાં રચાયેલા એના રોમન ગોથિક સ્થાપત્યનું 20મી સદીના આરંભે ઘણી કાળજીપૂર્વક પુનર્રચન થયું અને વિશ્વનો આ સૌથી મોટો દુર્ગ પરિસર આજે પણ સૌ પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર રહ્યો છે. અમે અંદર પ્રવેશ્યા. અંદર પ્રવેશતા જ ઊંચે દુર્ગની વિશાળ કમાન અને એની બે તરફ મિનારા. સદીઓથી અડીખમ ઉભેલો દુર્ગ સમય સામે ટક્યો તો હતો, પણ એ જ સમયની છાયાએ એનો રંગ પાકો ઘેરો કરી દીધો હતો. પ્રાચીન શિલ્પો અને સ્થાપત્યોની આ પણ એક ઓળખ છે, મ્લાન કે મલિન નહીં પણ ઘેરી રંગ છાયા, મૂળ કરતાં જુદી ઘેરી ઘેરેલી. વળી એક બીજો મોટો પરિસર ખુલ્યો, એની ડાબી તરફ દુર્ગ અને ચર્ચ, જમણી તરફ નવા ભવનો, ચેક ગણરાજ્યના પ્રમુખના સત્તાવાર કાર્યાલય અને નિવાસ અહીં હતા. મને જરા ખટક્યું, શા માટે આ પ્રાચીન ભવ્ય દુર્ગની પાસે આ નવીન કાર્યાલય ભવનો કર્યા હશે? એ ભવનોમાં વળી સ્થાપત્યની એવી કોઈ વિશેષતા તો હતી જ નહીં જે બહારના પરિસરના ભવનોમાં હતી. રાષ્ટ્રપતિ ભવનની જેમ એક અલગ જ પ્રમુખ ભવન બીજી કોઈ જગાએ ન રચી શકાયું હોત? હશે, એની પાછળ પણ કંઈક વજૂદ હશે, કદાચ કંઈક એનો ઇતિહાસ હશે. કેસલના આ અંદરના ચોકમાનું ભવ્યતમ સ્થાપત્ય તે એમાંનું ઉન્નત ગોથિક કેથેડ્રલ. આખાય ભવન પર ભરપૂર ગોથિક ભાતો અને શિલ્પાકૃતિઓ એને આંખોમાં ભરી લીધું. એ જ એનું અખંડ દર્શન. મારા કેમેરામાં તો એની આછી છાયા અને એના વિવિધ આકર્ષી ગયેલા અંશો, એના ભાગો, એના ખંડચિત્રો. એક ટુરિસ્ટ કંપનીના પેમ્ફલેટમાં, આવા અનેક પેમ્ફલેટ હોટલના સ્વાગત કક્ષમાં મૂકેલા હતા, એ પેમ્ફલેટમાં દુર્ગની મુલાકાત લેનાર પ્રવાસીને યાદ કરાવવામાં આવેલું હતું, બી શ્યોર ટુ બ્રિંગ યોર કેમેરા વેન યુ ગો ટુ ધ કેસલ. ખરું હતું, આમ તો આંખો પકડે જ સાચું અને એ જ પૂરું, છતાં કેમેરા ન લીધો હોય તો વ્યાકુળ થઈ જવાય. આ મુખ્ય અને પ્રાચીન ચર્ચની પાસે બીજું ગઈ સદીનું એક ચર્ચ હતું, એ પણ નયનરમ્ય, રાતા નળિયાથી શોભતું અને વ્હાઇટ ઓરેન્જ દિવાળોથી ઉપતું સેન્ટ જ્યોર્જ ચર્ચ. સ્થાપત્ય રચનાની ખૂબીઓ તો એ ધારણ કરતું જ હતું. 1.5 કલાકથી અમારા પગ અને અમારી આંખો અવિરત ફરતા હતા, પણ થાક્યા ન હતા. અમે બધા મિત્રો બહુ પ્રસન્ન હતા. ત્યાંના પ્રવાસન વ્યવસાયિકોની ફૂલાવેલી જાહેરાતો પણ જાણે કે સાચી લાગતી હતી. એવી એક જાહેરાતમાં આ પ્રાગ દુર્ગ વિશે જે લખ્યું હતું એ સરસ હતું. અંગ્રેજીમાં આમ લખ્યું હતું, ધ ઝેવેલ ઇન ધ ક્રાઉન ઓફ પ્રાગ એન્ડ એ મિરર ઓફ ચેક હિસ્ટરી, એટલે કે પ્રાગનો એ મુકુટમણી છે અને ચેક ઇતિહાસનો એ અરીસો છે જાણે. અમે દુર્ગની બહાર આવ્યા. હવે પ્રવાસીઓની ભીડ આછરી ગઈ હતી. આ ઊંચાણવાળી જગ્યાએથી દૂર દૂર સુધી પ્રાગ નગરનો એક પ્રદેશ જોઈ શકાતો હતો. અમે ઇસ્તાંબુલમાં વિમાન ઉતરાણ વખતે રાતા છાપરાઓનું સુંદર દ્રશ્ય જોયું હતું. એવા જ રાતા છાપરાવાળા સુંદર મકાનોનું જૂથ અહીં પણ નજરે પડતું હતું. આ ઉજળો કથ્થઈ રંગ મધ્ય યુરોપની જ કોઈ વિશેષ ઓળખ હશે કે આખા યુરોપની? પણ મેં તો ક્યાં જોયું હતું આખું કે અડધું પડધું યુરોપ. આ જ અમારો એક આનંદ હતો. મધ્યાહ્ન વેળા થઈ ગઈ હતી. આજે ઉષ્ણતામાનનો પારો જરાક ઊંચો હતો. આછી આછી ગરમીનો અનુભવ થતો હતો, પણ મન આ દુર્ગના દર્શનથી પ્રફુલ્લિત હતું. અમે હોટેલ તરફ વળ્યા.